તારીખ 24/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 138
નિરંતર વ્યાપ અચલ જ્યોતિનો વિલાસ અનુભવ પ્રકાશમાં થયો કે આ ઉપયોગ પરિણામમાં ઉપયોગમાં પરિણામ જોડાયા નિરંતર જ્યાં અચળ જ્યોતિનો વિલાસ અનુભવ પ્રકાશમાં થયો નિરંતર એટલે સતતપણે અચળ જ્યોતિ એટલે આત્મસ્વરૂપ ધ્રુવ આત્મસ્વરૂપ ધ્રુવ જ્ઞાન સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો વિલાસ છે એટલે ત્યાં આનંદ પણ છે આનંદ સહિત શુદ્ધાત્મ તત્વ અનુભવ ગોચર થયો ત્યાં અન્ય ગુણોના સર્વ પરિણામ પણ એ ઉપયોગની સાથે જોડાયા અનુભવની સાથે જોડાયા એટલે સર્વગુણના પરિણામથી સ્વાનુભવમાં આનંદનો અનુભવ થયો જેમ જેમ દર્શન જ્ઞાન ચેતના અનુપમ અખંડિત અનંત ગુણ મંડિત સ્વરૂપને જાણી રસાસ્વાદ લે તેમ તેમ પર વિસ્મરણથી પર ઉપાધિની લીનતા માટે સમાધિ પ્રગટે ત્યારે સમ્યક પ્રકારે ઉત્કૃષ્ટ સ્વરૂપ ભેદતા થાય જેમ જેમ જ્ઞાન દર્શન ચેતના રસાસ્વાદ લે છે વિશેષ વિશેષપણે સ્વરૂપનું આસ્વાદન લે છે કેવું છે સ્વરૂપ અનુપ અખંડિત અનંત મંડિત એ સ્વરૂપનો મહિમા કર્યો છે મહિમાવંત સ્વરૂપ છે બેન શ્રી કહે છે વિનાયક શબ્દ અનંત વાર ઘણી વાર સાંભળવા મળ્યો અનેક વાર એટલે જ્ઞાયક એટલે કાંઈ છે નહીં એમ દુઃખી વાત નથી નાયક એમ કહેતા એનો મહિમા આવવો જોઈએ અહીંયા એ મહિમાવાચક શબ્દો છે કે સ્વરૂપને જાણીને રસાસ્વાદ લે છે તો એ સ્વરૂપ અનુપમ અખંડિત અનંત ગુણમંડિત સ્વરૂપ છે એ મહિમાથી વાત કરે છે સામાન્યપણે એમ કહી શકતા કે જેમ જેમ દર્શન જ્ઞાન ચેતના સ્વરૂપને જાણીને રસાસ્વાદ લે છે તેના બદલે અનુપમ અનુપ અખંડિત અનંત ગુણમંડિત સ્વરૂપને જાણીને રસાસ્વાદ લે છે એ મહિમાથી વાત કરે છે એટલે રસાસ્વાદ લેવામાં સ્વરૂપનો અત્યંત મહિમા છે અને એ મહિમાપૂર્વક સ્વરૂપનો રસાસ્વાદ લેવામાં આવે છે અનંત ગુણનો આસ્વાદ છે જેમ જેમ વિશેષ વિશેષપણે સ્વરૂપાનુભવ છે તેમ તેમ પરનું વિસ્મરણ છે એટલે પરની સાવધાની મટે છે પર ઉપાધિની લીનતા મટે છે ઉપાધિની પરિણતિ પણ છૂટતી જાય છે અને વિશેષ વિશેષ સમાધિ પ્રગટે વિષય અનુભવનો વચનથી પાર છે છતાં વિશેષ વિશેષ જેને અનુભવ છે એ એમ કહે છે કે આશ્ચર્યકારી નવીન નવીન આશ્ચર્યકારી પરિણામો અનુભવમાં ઉત્પન્ન થાય છે, અથવા અનંત ગુણ સમૃદ્ધ જે આત્મ સ્વરૂપ છે એની ગુણ સમૃદ્ધિનો આશ્ચર્યકારી અનુભવ થતો જાય છે. વિશેષ વિશેષ ભાવ પ્રગટ થતા જાય છે ત્યારે સમ્યક પ્રકારે ઉત્કૃષ્ટ સ્વરૂપ વેત્તા થાય. સ્વરૂપ સન્મુખતામાં સમ્યક પ્રકારે અંતર્મુખપણે ઉત્કૃષ્ટપણે સારી રીતે સ્વરૂપનો વેત્તા સ્વરૂપ જ્ઞાની થાય. સ્વરૂપ વેત્તા એટલે સ્વરૂપ જ્ઞાની થાય. જેમ જેમ અનુભવ વિશેષ તેમ તેમ સ્વરૂપ જ્ઞાન અથવા આત્મજ્ઞાન વિશેષ. એવું સમ્યક જ્ઞાન થતા અહીં સુધી કાઢાય. એવું સમ્યક જ્ઞાન થતા વસ્તુનો મહિમા જાણે. અહીંથી બધી અનુભવની જ વાતો કીધી છે. આ અધિકારમાં સમાધિકરણ છે એટલે અનુભવની જ ઘણી વાતો કીધી છે. સમ્યક જ્ઞાન થતા વસ્તુનો મહિમા જાણે અને જાણતા આનંદ થાય, અથવા સમ્યક જ્ઞાન થતા અનંત મહિમાવંત વસ્તુ છે તે જીવી અનંત મહિમાવંત છે તેવી જ્ઞાનમાં જણાય, તેવી અનુભવાય અને એ અનુભવતા આનંદ થાય. પોતે જ એવો છે એનો આનંદ થાય છે. પોતે જ પરિપૂર્ણ સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે, પોતાનું જ સિદ્ધપદને અનુભવતા પોતાને અત્યંત આનંદ ઉપજે છે. પરિણામમાં માયને એટલો આનંદ ઉપજે છે, ઘટ અંતર ને સમા અંદરમાં સમાતો નથી એટલો આનંદ ઉભરાય છે. ત્યાં જ્ઞાન જ્ઞાનને જાણે, જ્ઞાન દર્શનને જાણે અને જ્ઞાન સર્વગુણોને જાણે, દ્રવ્યને જાણે પર્યાયને જાણે એમ એક દેશ ભેદે સાત જ્ઞાન જાણે. એક દેશ ભેદે એટલે એના સર્વ ભેદે નહીં, અમુક ભેદે કેટલાક ભેદ સહિત જ્ઞાન જ્ઞાનને જાણે, જ્ઞાન દર્શનને જાણે, સર્વગુણોને જ્ઞાન જાણે. ભેદ સર્વભેદે નહીં, જ્ઞાનને જાણે એમાં પણ સર્વભેદે નહીં, કેમ કે એ જ્ઞાનની પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે. એ છદ્મસ્થના જ્ઞાનનો વિષય નથી પણ કેવળ જ્ઞાનનો વિષય છે. એટલે એક દેશ જાણે, એક દેશ જાણે એટલે અમુક હદે જાણે. જ્ઞાન પોતાને જાણે, જ્ઞાન દર્શનને જાણે, બીજા ગુણોને પણ જાણે, દ્રવ્યને પણ જાણે, પર્યાયને પણ જાણે. દ્રવ્યના અનંત ધર્મો છે, પર્યાયના અનંત ધર્મો છે. એ જ્ઞાનને અનંત ગુણનું રૂપ છે. એ બધાને સર્વભેદેને જાણી શકે. એક દેશ ભેદે સાધક જ્ઞાન જાણે. સાધક અવસ્થામાં રહેલું જ્ઞાન અમુક અંશે જાણે. જ્ઞાનથી વસ્તુને જાણતા પરંપરા પામે, પણ અભેદપણે અખંડ પરિપૂર્ણ આખી વસ્તુને જાણતા પોતે પરમપદ કેવા સ્વરૂપે છે એનું અભેદ જ્ઞાન, એનું પ્રયોજનભૂત પૂરું જ્ઞાન અભેદપણે અનુભવમાં આવે છે કે મારું પરમપદ આવું છે એમ પોતાના પરમપદને ઉત્કૃષ્ટ પદને સર્વોચ્ચ પદને પામે. પામે એટલે એ સ્વરૂપે હું જ છું એવો અનુભવ કરે. પરમપદ સ્વરૂપે હું જ છું એવો અનુભવ કરે. એવા અનુભવ ને પરમ પદ પામ્યો એમ કહેવામાં આવે છે. સીતાલીમાં જશે ત્યારે તો સાક્ષાત પરમ પદ પ્રગટ થઈને એનો પૂરો ભોગવટો થશે, પણ અત્યારે પણ એ પરમપદ ને પામે છે, ભોગવે છે. ભોગવવાનો ભાવ જેટલો સિદ્ધ દશામાં છે એટલો સાધક દશામાં ભલે નથી, તો પણ જે વિષય સિદ્ધ દશામાં છે અનુભવનો, એ જ વિષય અહીંયા સાધક દશામાં છે, એટલો જ વિષય, એવડો જ વિષય, એટલો જ વિષય અહીંયા સાધક દશામાં છે. એટલે મળ્યું છે પૂરું, પોતાનું પરમપદ પમાયું છે પૂરું. અનુભવમાં ફેર છે, તારતમ્ય ભેદે, જાતિ ભેદે નહીં પણ તારતમ્ય ભેદે ફેર છે. તેના જીવું એટલે પરમપદ જીવનું સુખ પરોક્ષ જ્ઞાનમાં પણ છે, પ્રત્યક્ષ પ્રતીતિમાં ભેદે છે. પરમપદને પામે તેના જીવનું સુખ એટલે પરમપદમાં પરમપદ જીવનું સુખ વર્તમાનમાં પરોક્ષ જ્ઞાનમાં પણ છે. બતિશ્રુત જ્ઞાન સર્વ પ્રત્યક્ષ નહીં હોવાથી પરોક્ષ જ્ઞાનમાં છે અને પ્રત્યક્ષ પ્રતીતિમાં આવી રહે છે. એ સંબંધીની પ્રતીતિ છે એ તો એમાં કોઈ પ્રતીતિમાં ફેર નથી. જેવું પ્રત્યક્ષ જ્ઞાન સહિતનું પ્રતીતિપણું છે એવું જ પરોક્ષ જ્ઞાનમાં જ પ્રતીતિપણું છે. એટલે અહીંયા પ્રત્યક્ષ શબ્દ પ્રતીતિ સાથે લગાડ્યો છે, પ્રત્યક્ષ પ્રતીતિમાં આવી દે. ખરેખર તો પરોક્ષ અને પ્રત્યક્ષ એવા ભેદ જ્ઞાનને લાગુ પડે છે, પ્રતીતિ અને શ્રદ્ધાને લાગુ પડતા નથી. એનો ખુલાસો કર્યો છે ટોડર મૈત્રીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં. પ્રશ્ન પૂછ્યો છે કે શ્રદ્ધામાં પ્રત્યક્ષ, તો કે પ્રત્યક્ષ અને પરોક્ષને પણ શ્રદ્ધાને નથી. શ્રદ્ધા તો પહેલે છે, શરૂઆતમાં એવી જ છેલ્લે છે, એમાં બીજો ફેર પડતો નથી. પણ જ્ઞાનમાં પરોક્ષ પ્રત્યક્ષનો ફેર પડે છે. તો અહીંયા પ્રતીતિની અવગાહતા બતાવવા માટે જેવી પ્રતીતિ પ્રત્યક્ષ જ્ઞાનમાં હોય એવી જ પ્રતીતિ અત્યારે છે એમ કહેવા માટે પ્રત્યક્ષ પ્રતીતિમાં વેદે છે. એટલે પ્રત્યક્ષ વેદનમાં હોય એવી જ્યારે પ્રતીતિ હોય એવી જ પ્રતીતિ વર્તે છે એમ. જ્ઞાનના અનુભવને પ્રતીતિનો સાથે સાથે સુમેળ છે. પ્રતીતિ કાંઈક છે અને જ્ઞાન કાંઈક છે એવું અહીંયા નથી. પ્રત્યક્ષ પ્રતીતિમાં વિદે છે ત્યાં આનંદ એવો થાય છે, ત્યાં આનંદ પણ એવો જ થાય છે. જેવો આનંદ સ્વરૂપમાં છે એવો જ આનંદ પ્રગટ થાય છે. જાણે કે કેવળ જ્ઞાનનો આનંદ થયો હોય એવો આનંદ સમાધિના કાળમાં, સુધોપ યોગના કાળમાં થાય છે. કેમ કે ત્યાં બુદ્ધિપૂર્વકનો રાગ નથી, અબુદ્ધિપૂર્વકનો ઉપયોગમાં ગ્રહણ નથી, ઉપયોગ જાણી શકતો નથી. અબુદ્ધિપૂર્વકના રાગને ઉપયોગ ક્યાં જાણી શકતો નથી. અને ઉપયોગ એકદમ તન્મય ભાવે આનંદના વેદનમાં પડ્યો છે ત્યાં આનંદ એવો થાય છે. એવો આનંદ થાય છે કેવો, જાણે પરમાનંદ પ્રગટ થયો હોય એવો આનંદ થાય છે. સંપ્રજ્ઞાત સમાધિમાં દુઃખ આદિની વેદના પ્રત્યક્ષ થવા છતાં પણ વેદતો નથી. સંપ્રજ્ઞાત સમાધિ એટલે શુદ્ધ ઉપયોગના કાળમાં જે સમાધિ છે, પરિણતિની સમાધિ નહીં, શુદ્ધ ઉપયોગના કાળમાં સમાધિ છે. ઉપયોગે કરીને સમાધિ ભાવમાં વર્તે છે એને સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. सारी रीते प्रज्ञा नाम उपयोगे करीने समाधि में छे, सम्यक प्रकारे उपयोगे करीने समाधि में छे, ते संप्रज्ञात समाधि छे। ते काल में दुखादिनी वेदना प्रत्यक्ष थवा छतां शरीर में शरीरनी अशातानी वेदना प्रत्यक्ष होय तो पण आगले लीधुं ए त्यारे उपसर्ग परिसर ने वेदतो परिसरनी वेदना ने ते वेदतो नथी। અહીંયા કહે છે કે પ્રત્યક્ષ દુઃખ હોય, દુઃખની વેદના થવા છતાં પણ એનું વેદન એને આવતું નથી, કેમ કે વેદન તો ઉપયોગ મૂકે ત્યારે આવે છે, ઉપયોગ ત્યાંથી હટી ગયો પછી એનું વેદન નથી। જે જળનું પરિણમન છે જળમાં તો વેદન નથી, પ્રત્યક્ષ જે દુઃખ જળને લઈને શરીરના અસાતાને લઈને થાય એમાં શરીરને તો દુઃખ વેદવાનો પ્રશ્ન નથી, એમાં તો વેદવાનો ધર્મ નથી, ચેતનપણું નથી। ઉપયોગ ત્યાં જાય તો વેદન કરે છે, ઉપયોગ ત્યાંથી ખસી જાય તો એનું વેદન નથી, ઉપયોગ્ય કરીને વેદન થાય છે। કાંઈ ખબર ન પડે, સંપ્રજ્ઞાત સમાધિમાં ખબર પડતી નથી, પ્રત્યક્ષ દુઃખના વેદનની ખબર પડતી નથી। માઉસનો લોચો આમ શરીરમાંથી ખેંચીને ઉપાડે તો મુનિને ખબર પડતી નથી, પટકું ભરે પાક આમ જેટલું મોઢામાં આવ્યું એટલો નાથથી પકડીને ખેંચે, મુનિને ખબર પડતી, ઉપયોગ નથી એનો, ઉપયોગ નથી। એટલે શરીર તો જેમ આત્મા વગરનું શરીર મળદું છે એમ ઉપયોગ વગરનું પણ મળદું જ છે એમ છે, ઉપયોગ વગરનું પણ મળદું છે। ગુરુદેવ વિજયશ્રી માટે માગતા જો અમને બારમાં તો મરદા થઈ ગયા છે, બારમાં તો મરદા થઈ ગયા છે, બારમાં મરી ગયા છે, અંદરમાં જાગૃત છે, બારમાં ખરાસ બાર સાવધાની છોડી છે, પ્રત્યક્ષ થવા છતાં પણ વેદતો નથી, વિધાન સ્વરૂપ વેદવાનું છે, આવું શાસ્ત્રનું વિધાન છે, આવું સર્વજ્ઞનું વિધાન છે, આવું ફરમાન છે, વિધાન છે એટલે આવું ફરમાન છે, કે આ રીતે સ્વરૂપને વેદો, કે જે સ્વરૂપને અનુભવતા એ સ્વરૂપ અનુભવના કાળમાં સ્વરૂપની શરીરની પ્રત્યક્ષ દુઃખની વેદના પણ વેદવામાં આવે નહીં, એવી રીતે સ્વરૂપનું સ્વસંવેદન કરો એવું વિધાન છે, એવું ફરમાન છે, એવું એવું જેટલું કોઈ વિધિ સંબંધી કહેવું તેનું નામ વિધાન છે, સમાધિ ઉપરથી સમાધાન શબ્દ આવ્યો એમ વિધિ ઉપરથી વિધાન શબ્દ આવ્યો છે। આ પાછાની આ બધી સમાધિ ઉપરથી સમાધાન કહ્યું એમ વિધિ ઉપરથી વિધિને કહેવા વાળા વચનો તે વિધાન, આત્મસ્વરૂપની વિધિ, સ્વરૂપ સ્વસંવેદન તે આત્મસ્વરૂપને પામવાની વિધિ, એનું વિધાન એવું કે પ્રત્યક્ષ દુઃખ હોવા છતાં પ્રત્યક્ષ વેદના હોવા છતાં એને વેદવામાં આવે નહીં, એનું દુઃખ વેદાય નહીં, એવું વિધાન છે, આમ કહ્યું છે, આવું પ્રમાણ કહ્યું છે। પરોક્ષ જ્ઞાન તો મતી સુખ છે ને એટલે એના પરોક્ષ કહ્યું છે, એના જેવું સુખ પરોક્ષ જ્ઞાનમાં પણ છે, એવું પરમ પદમાં સુખ છે, એવું જ એ જ જાતિનું સુખ અહીંયા પરોક્ષ જ્ઞાનમાં પણ છે. હવે વેદનમાં તો વેદનમાં પ્રત્યક્ષ છે. કેમ વેદનમાં પ્રત્યક્ષ છે? કે પ્રતીતિ છે એટલે પ્રત્યક્ષ છે. પ્રતીતિ વિનાનું સુખ ભાષણમાં માત્ર હોય કે આવું સુખ છે, ત્યાં હજી વેદન નથી આવતું. જ્ઞાનને જ્યારે પ્રતીતિનો સાથ મળે છે, પ્રતીતિનો સધિયારો મળે છે, ત્યારે પ્રત્યક્ષ વેદન આવે છે. નહીતર તો અવભાષણ થયું, નિશ્ચય થયો કે હું આવો અનંત સુખનો સાગર છું, ત્યાં જેવું સ્વરૂપ છે એવું લક્ષ્માયું ઓળખાણ થઈ, ત્યારે એવું જેવું છે એવું જ ઓળખાણ માને લક્ષ્મા આવ્યું છે. પણ વેદન નથી આવતું. કેમ? કે પ્રતીતિ નથી, ત્યાં હજી પ્રતીતિ નથી. તો જ્યારે પ્રતીતિ થઈ ત્યારે પ્રત્યક્ષ થઈ ગયું, પરોક્ષ જ્ઞાનમાં પણ પ્રત્યક્ષ થઈ ગયું છે એમ કેવું છે. જ્ઞાન પરોક્ષ હોવા છતાં સુખનું વેદન પ્રત્યક્ષ છે. ભક્તિ જ્ઞાન પરોક્ષ જાતિનું હોવા છતાં તે પરોક્ષ જાતિમાં સુખનું વેદન પ્રત્યક્ષ છે. એ અપેક્ષા એ પ્રત્યક્ષ છે. મતિશ્રુત અપેક્ષા એ પરોક્ષ પણ હોવા છતાં વેદન અપેક્ષા એ પ્રત્યક્ષ પણ છે. એકની એક પર્યાયને પરોક્ષની પણ અપેક્ષા લાગે છે અને પ્રત્યક્ષની અપેક્ષા પણ લાગે છે એમ. ત્યાં આનંદ એવો થાય છે, ત્યાં એવો જ કોઈ અનિર્વચનીય આનંદ થાય છે. વિધાન સ્વરૂપ વેદવાનું છે. આવી આ પ્રકારે સ્વરૂપને વેદવાનું શાસ્ત્ર વિધાન છે, સર્વજ્ઞના વાણીનું વિધાન છે. બીજું કઈ ફળ મળતા નથી એમ કે છે. આમ અંતર સમાધિમાં લીન થા એમ ફરમાવે છે, બીજું કઈ ફરમાવતા નથી. તારા સ્વરૂપ અનુભવમાં સ્વરૂપ સમાધિમાં રહે એ ફરમાન છે, એ વિધાન છે. વેદન પ્રત્યક્ષ છે. મન વિકાર જેટલા અંશે વિલય પામ્યા તેટલી સમાધિ થઈ. મનનો વિકાર સમ્યક પ્રકારે જેટલો ભાવ થયો તેટલા અંશે સમાધિ થઈ, અથવા જેટલા અંશે સમાધિ થઈ તેટલા અંશે મનોવિકાર વિલય પામ્યા. આ સાતસાધ્યનો જે અધિકાર આવ્યો એમાં પણ આવા બોલ લીધા છે, એમાં પણ આ પ્રકારના બોલ લીધા છે. શું કહે છે? મોક્ષ માર્ગ છે એ સ્વરૂપ શુદ્ધિનો માર્ગ છે, અને જેટલી શુદ્ધિ પ્રગટ થાય છે તેટલી અશુદ્ધિનો નાશ થાય છે, અથવા જેટલી અંશે અશુદ્ધિનો નાશ થાય છે તેટલા અંશે શુદ્ધિ પ્રગટેલી છે. તો અહીંયા અશુદ્ધિ છે એ વિકારી પરિણામ છે, વિકારી ભાવ છે તે અશુદ્ધિ છે. એનો જે અભાવ થયો, જેટલે અંશે અભાવ થયો તેટલે અંશે અહીંયા સમાધિ પ્રગટ થઈ છે. એટલે એનું લેવલ બદલાઈ જાય છે. સામાન્ય માણસને જે પ્રકારે મનોવિકાર હોય છે એ પ્રકારે મોક્ષ માર્ગમાં પ્રવેશ થયા પછી હોતો નથી, એમાં ફેર છે મોટો. એમાં જેટલા અંશે શુદ્ધિ એટલી સમાધિ, એટલા અંશે અહીંયા મનોવિકાર નાશ પામ્યા. જેટલા અંશે મનોવિકારનો નાશ એટલે અહીંયા શુદ્ધિને સમાધિ ગણવામાં આવે છે. એકદમ અનુભવનો વિષય છે, એટલે બીજો ખ્યાલ આવે એવું નથી. અભાવ થયા વિના અભાવનો ખ્યાલ ના આવે, શુદ્ધિનો સદભાવ થયા વિના, શુદ્ધિનો અનુભવ થયા વિના એનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. એટલે તો મુનિ દશાનો ખ્યાલ છે. અગ્નિ કેવા હોય એનો ખ્યાલ લોકોને આવતો નથી. એ બધા લોકોને એમ થાય છે કે આ કેવી રીતે રહેતા હશે. જેની સગવડતાની કોઈ અનુકૂળતાની કોઈ વ્યવસ્થા જ નહીં, આહાર પાણીથી માંડીને કોઈ ચીજ નહીં, એક પણ તીર તુષ માત્ર કોઈ વ્યવસ્થા નહીં, અને બિલકુલ જંગલમાં ગમે ત્યાં રહેવું, ગમે ત્યાં ચાલવું, ગમે ત્યાં એટલે રસ્તે જ ચાલવું, એમ નહીં સડક ઉપર ચાલવું, સડકે સડકે ચાલ્યા જાવ એક ગામ થી બીજે ગામ, શું કરે છે વિહાર કરે ત્યારે, એવું નથી. એટલે તો પકડી શકે છે લોકો, માનો કે કોઈ એક ગામ થી બીજે ગામ જાય તો જે ગામ થી બીજે ગામ જાય એમાં રસ્તો એક બાજુ ને બે બાજુ રસ્તો કાં બાજુ ગયા હોય, કાં બાજુ ગયા હોય, તો રસ્તે હાલતા હોય તો વાહનમાં જાય ને ચાલી ચાલી જતા હોય, તો વાહન તો ઝડપી છે એટલે તરત ખબર પડે કે આ હેલા જાય છે. નિયમ શોધા શોધા જડે નહીં, એ તો ચાર દિશામાંથી કઈ બાજુ જાય એનો જ પત્તો નહીં, સડકે ચાલે એવું નથી. કેમ કે એની એની તો મસ્તી જુદી છે, એ તો સ્વરૂપની મસ્તીમાં પીડ્યા છે, એને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કા ભાવનો પ્રતિબંધ નથી. આ રસ્તે ચાલુ એ પ્રતિબંધ એને નથી, આ સડક ઉપર હું ચાલ્યો, નીચે કાંકરા હોય કાંટા હોય ઝાંખરા હોય એ કાંઈ એને પ્રતિબંધ નથી, એની મસ્તીમાં ચાલે છે. જંગલમાં જેમ સિંહ એની મસ્તીમાં ચાલે છે, એટલે તો શાર્દુલ કહ્યા છે, મુનિ શાર્દુલ, જંગલના રાજાની જેમ એ સ્વરૂપની મસ્તીમાં આનંદમાં પીડ્યા છે, એ વેદનાને વેદતા નથી, અસાતાની વેદનાને કઈ વેદતા નથી, પણ એનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. કેટલો મનોવિકાર ચાલ્યો ગયો છે એનો અંદાજ આવવો મુશ્કેલ છે, એટલે એની શુદ્ધિના વેદનનો પણ અંદાજ આવવો મુશ્કેલ છે. એ સમ્યક જ્ઞાનમાં એની જાતિ જાણે છે, એટલે એને ઠેઠ મોક્ષ પર્યંતની દશાનું જ્ઞાન સમ્યક જ્ઞાન થતા થાય છે, અને સંવર નિર્જરાની શુદ્ધિનું જ્ઞાન પણ સમ્યક જ્ઞાનમાં થાય છે, એટલે સમ્યક જ્ઞાનીને મુનિ દશાનો ખ્યાલ આવે છે, સમ્યક જ્ઞાનીને કેવળીની દશાનો ખ્યાલ આવે છે કે કેવળી પરમાત્મા કેવા હોય, એટલે તો જ્ઞાનીને ધ્યાન લાગે છે. ભગવાનની પ્રતિમા જોઈને જ્ઞાનીને ધ્યાન લાગે છે શું કરવા, કે કેવળ જ્ઞાનમાં ઉત્કૃષ્ટ ધ્યાન શુક્લ ધ્યાન કેવું છે એનો ખ્યાલ આવે છે. પોતાને પણ એ ધ્યાનનો આવિર્ભાવ થાય છે, પોતાને ધ્યાનની દશાનો આવિર્ભાવ થવામાં તે શુક્લ ધ્યાનનો બાહ્ય રૂપ છે, એનાથી એને અવલંબન મળે છે, નિમિત્ત પડે છે. ગણિતના વિષયથી સમજી શકાય એવું છે કે જેટલે અંશે સમાધિ થાય તેટલે અંશે અશુદ્ધિ નામ વિકાર જાય, ગણિતથી સમજી શકાય, પણ ભાવથી સમજવા જેવું છે, એટલો ગણિતનો આંકડો માનવા જેવો. એટલે એ દશાને કોઈ અદભુત અને અલૌકિક દશા કહેવામાં આવી છે, અને સમ્યક જ્ઞાનથી વસ્તુનો જેટલો ભેદ ગુણો વડે જાણ્યો તેટલું સુખ અને આનંદ બીજો, એ સમ્યક જ્ઞાનથી નિજ વસ્તુનો જેટલો ભેદ જાણ્યો, ભેદ એટલે એનું રહસ્ય, ભેદ એટલે એનું ગુપ્ત સામર્થ્ય, ભેદ એટલે સ્વભાવનું ઊંડાણ, એને અહીંયા ભેદ શબ્દથી કીધો, ગૂઢ ભાષા વાપરે છે, નથી કહેતા તમારો ભેદ હું જાણું છું, કયો તો ખોલી નાખો વાત, તમારો ભેદ હું અંદર ની વાત ને ભેદ કહેવામાં આવે છે, અથવા લૌકિક માં આપણે શબ્દ પ્રયોગ થાય છે તે અંદર નો ભેદ હું જાણું છું, અંદર માં હું છે, બહાર ભલે આ લોકો ગમે તેમ દેખાવ કરે છે પણ અંદર નો ભેદ હું જાણું છું. કોઈ માણસ આર્થિક રીતે અંદર થી ખલાસ હોય ને બહાર માં એવો ને એવો ખર્ચ બતાવે ને એવો ને એવો ખર્ચ કરીને પોતાની બહારની સ્થિતિ ટકાવી રાખે તો કે ભાઈ એ તો બહાર નો બધો ખર્ચ કરે છે પણ અંદર નો ભેદ હું જાણું છું એમ નથી કહેતા. અહીંયા વસ્તુ નો ભેદ વસ્તુનો ભેદ એટલે વસ્તુની અંદરમાં ઊંડાણમાં શું સ્થિતિ છે એને વસ્તુનો ભેદ કહેવામાં આવે છે. સંવેજ્ઞાનથી વસ્તુનો જેટલો ભેદ ગુણો વડે જાણ્યો, ગુણો એટલે ગુણ પ્રગટ થઈને જાણ્યો, ગુણનો લાભ થયો એ રીતે જાણ્યો, તેટલું સુખ વિધો અથવા તેટલો આનંદ વિધો. શું કહે છે વસ્તુ અનંત મહિમાવંત છે. જેમ જેમ વસ્તુનો ગુણો વડે ભેદ જાણે છે પ્રકારે ગુણો વડે જેટલો વસ્તુનો વસ્તુની અંદરની સ્થિતિ અંદરનું અંતર સ્વરૂપ વસ્તુનું જેટલું ગુણો વડે જાણ્યું, ગુણ પ્રગટ કરીને એના અનુભવથી જાણ્યું, જેટલું સુખ વિધ્યું તેટલો આનંદ વિધ્યો, સાથે સાથે સુખની માત્રા વધે છે. એટલે જેટલો અંતર્મુખનો અવગાઢ અનુભવ એટલી સુખ અને આનંદની માત્રા સાથે સાથે વધતી જાય છે. અંદરમાં અનંત ચમત્કારિક ગુણોના ઓરડા ભર્યા છે. મહેશ્રીના વચનો આવે છે, ચમત્કારિક ગુણોના ઓરડા ભર્યા છે, પ્રદેશે પ્રદેશે અનંત ગુણોના ઓરડા ભર્યા. એને વેદે છે, એને જાણે છે, એટલે એનું સુખ ને એનો આનંદ પણ વધતો જાય છે. વિશ્રામ થતા અંદરમાં ઠરતા, વિશ્રામ થતા એટલે અંદરમાં ઠરતા સ્વરૂપ સ્થિરતા પામી, આ એક પરિણામની કુદરતી સ્થિતિ છે. કોઈ પણ પદાર્થના પરિણામની કુદરતી સ્થિતિ છે. શરીરમાં જો અમુક હદે તબિયત બગડે એટલે એમ કહે છે કે હવે એકદમ તબિયત લથડી ગઈ છે એટલે હવે વધારે તબિયત બગડશે સુધરવી મુશ્કેલ છે. એટલે અમુક આંખથી જેમ નીચે જાય તો પરિણામની ઢળક જ એવી થઈ જાય કે એ બાજુના પરિણામ ઝડપી થવા લાગે. એમ અહીંયા સ્વરૂપ સાધનામાં પણ એવું છે, જેમ જેમ સાધના ઉગ્ર થાય છે એમ પરિણામ આપોઆપ સ્વરૂપમાં ઠરતા જ જાય છે, ઠરતા જ જાય છે, ઠરતા જ જાય છે. એ પરિણમનની ધડક થઈ જાય છે, સ્વરૂપ પ્રત્યે પરિણમનની ધડક થઈ જાય છે, ઢળી જ જાય છે, પરિણામ એમાં આપોઆપ ઢળતા આવે છે. જેમ પાણી ઢાળમાં જાય તો દડે ને દડે એમની વેગ પકડે, કેટલો વેગ પકડે કે અંદરથી ઇલેક્ટ્રિસિટીની નવી શક્તિ બીજી ઉત્પન્ન કરે, ના ખબર પડે છે કે નહીં. તો ક્યાં ઢાળને બદલે એકદમ સીધો ફોલ પડે છે, એટલી ઊંચાણથી નીચે પડવામાં વચ્ચે ઢાળની જમીન હોતી નથી, સીધું જ પાણી નીચે પડે છે તો ફોર્સ વધી જાય છે. ક્યાંથી ક્યાંથી શક્તિ આવી? કે અંદરમાં હતી એ શક્તિ, અંદરમાં જે શક્તિ હતી એને એનું વ્યક્તરૂપ આપવામાં આવે છે. એમ સ્વરૂપમાં વિશ્રામ થતા સ્વરૂપ સ્થિરતા પામી, વિશેષ વિશેષ સ્વરૂપ સ્થિરતા પામી, સમાધિ લાગી, જ્ઞાન ધારા નિરાવરણ થઈ, અનુભવના વિવરણ અનુભવનું વર્ણન કરે છે કે વિશ્રામ થતા સ્વરૂપ સ્થિરતા પામી, સ્વરૂપમાં સ્થિરત્વ થયું, ત્યાં સમાધિ લાગી અને ત્યાં જે જ્ઞાનની ધારા છે અથવા પરિણમન ધારા છે એ નિરાવરણ થઈ ત્યાં શુદ્ધતા વિશેષ વિશેષ પ્રગટ થઈ. જ્ઞાન ધારા નિરાવરણ થઈ જેમ જેમ નિજ તત્વ જાણે તેમ તેમ કેવળ વિશુદ્ધતા વડે જ્ઞાન પરિણતિ પરમ પુરુષ સાથે મળી નિજ મહિમાને પ્રગટ કરે. જેમ જેમ નિજ તત્વને જાણે, ફરીને એ વાત લે છે ઉપર લીધું ને કે જેમ જેમ જ્ઞાન દર્શન ચેતના અનુપ અખંડિત અનંત ગુણ મંડિત સ્વરૂપને જાણીને રસા સ્વાદ લે એ વાતને દૂર આવે છે. બીજા શબ્દોમાં કે જેમ જેમ નિજ તત્વને જાણે તેમ તેમ કેવળ વિશુદ્ધતા વડે, કે ત્યાં વિશુદ્ધતામાં તો વિશુદ્ધતા જ એકલી વિશુદ્ધતા છે, વિશુદ્ધતામાં અશુદ્ધતા નથી, શુદ્ધિમાં અશુદ્ધિ નથી અને અશુદ્ધિમાં શુદ્ધિ નથી, બે ભાગ જુદા જુદા છે. પરિણામમાં શુદ્ધિમાં અશુદ્ધિ નથી અને અશુદ્ધિમાં શુદ્ધિ નથી. જે અંશ શુદ્ધ થયો તેમાં કેવળ શુદ્ધતા છે, જે અંશ અશુદ્ધ રહ્યો એમાં અશુદ્ધતા છે, એમાં શુદ્ધતા નથી. એમ કેવળ વિશુદ્ધતા વડે જ્ઞાન પરિણતિ વધતી ચાલીને, જ્ઞાન પરિણતિ આગળ વધીને પરમ પુરુષ નામ પરમાત્મ પદ, પરમ પુરુષ એટલે નિજ પરમાત્મ પદ, નિજ સિદ્ધ પદ, તેની સાથે મળીને, તેની સાથે અભેદ થઈને, તેમાં લીન થઈને નિજ મહિમાને પ્રગટ કરે. જેમ જેમ અનુભવ વધે તેમ તેમ મહિમા વધે, જેમ જેમ મહિમા વધે તેમ અનુભવ વધે. આમ એ જેમ વધતું જાય, જે બાજુ વધતું જાય એ બાજુ વધતું જાય એમ કહે છે, આપોઆપે વધતું જાય છે. મેચક નો અર્થ શું છે? અનેકપણું એને મેચકપણું કહે છે અને અમેચકપણું એટલે એકપણું, વિવિધપણું, અનેકપણું એને મેચકપણું કહે છે. જેમ કે અનેક જ્ઞાકારો જે જ્ઞાનની અંદર પ્રકાશે છે તે જ્ઞાન મેચક છે અને એક એકરૂપ નિજ તત્વ, અભેદ નિજ તત્વ જે જ્ઞાનની અંદર પ્રકાશે છે તે અમેચક જ્ઞાન છે. એમ મેચક અમેચક ત્યાં જ્ઞાન પરિણતિ વિશુદ્ધતા વડે, જ્ઞાન પરિણતિ પરમ પુરુષ સાથે મળી નિજ મહિમાને પ્રગટ કરે ત્યાં અપૂર્વ આનંદ ભાવની પીછાણ થાય. પીછાણ છે એટલે નવી ઓળખાણ થાય એમ નથી. ત્યાં અપૂર્વ અપૂર્વ આનંદ ભાવો અનુભવમાં આવે, અપૂર્વ અપૂર્વ ભાવો આનંદ સહિત અનુભવ ગોચર થાય ત્યારે સ્વરૂપની સમાધિ કહીએ. આ સ્વરૂપની સમાધિમાં, સ્વરૂપની સમાધિમાં અપૂર્વ અપૂર્વ આનંદ ભાવનો અનુભવ રહે એ સ્વરૂપ સમાધિ છે. ફક્ત બહારમાં મન વચન કાયાની ક્રિયાને અહીંયા સ્વરૂપ સમાધિ કહેતા નથી. જગતમાં તો મન વચન કાયાની ક્રિયાને સમાધિનું નામ આપે છે. આ યોગને સમાધિને નથી કહેતો. ત્યાં શું છે, પરિણામ થોડાક ચંચળતા ઘટે એવા થાય આપી દે સમાધિનું નામ. પણ જ્યાં આનંદનો અનુભવ, સ્વરૂપાનંદનો અનુભવ ન હોય એને સમાધિ કહી શકાય
નહીં.
એ સમાધિ નથી. લોકો તો જમીનમાં દટાય એને પણ સમાધિ કહે. જમીન માટે લોકો ગાળીને દટાઈ જાય છે, તો શું કરે છે, સમાધિ લગાવે છે. એ બધા હઠના પરિણામો છે. યોગની યુક્તિ પ્રયુક્તિ છે, અને સાધારણ રીતે સામાન્ય માણસને જનસમાજમાં એવી રીતે કોઈ ન કરી શકે એટલે લોકો એને આશ્ચર્યથી આશ્ચર્ય જાણીને કિંમત પણ આપે છે. કેવું કેવી સમાધિ લગાવે છે, જમીનની અંદર દટાઈ જાય છે, ખાવું નહીં, પીવું નહીં, ઉલ્લાસ નહીં, પેશાબ નહીં, શ્વાસોશ્વાસની બીજી કોઈ વ્યવસ્થા નહીં. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ કાઢો ગાળી ઉપર માટી નાખી દે. કેટલા દિવસે બહાર નીકળ્યા કે આટલે દિવસે બહાર, સામાન્ય માણસ તો એવું કરી નથી. તો એની સમાધિમાં લોકોને આશ્ચર્ય થાય છે, કેમ કે એમાં બહારની જે ક્રિયાઓ છે એનું જે અસાધારણપણું છે એ લોકોને જણાય આવે છે, અને એટલે એની લોકો કિંમત કરે છે. અહીંયા અંતર સમાધિ તો એવી અલૌકિક છે કે પેલાની સમાધિ તો એની પાસે કાંઈ એમ જેની કોઈ કિંમત નથી. એ તો અશુદ્ધિને વિકારવાળું વિકારી પરિણામ છે, અને આ શુદ્ધિના પરિણામ છે અલૌકિક. પણ એ બુદ્ધિગોચર રીતે લોકો સમજી શકતા નથી એટલે એનો મહિમા પણ લોકોને આવતો નથી. જ્ઞાનીનો મહિમા, મુનિનો મહિમા જે આવવો જોઈએ એ લોકોને આવતો નથી, કેમ કે એનું સ્વરૂપ જાણતા નથી. અને એનું સ્વરૂપ જાણવા માટે પણ એને શુદ્ધ થવું પડે છે. એમને એનું સ્વરૂપ જણાતું નથી. અશુદ્ધિમાં ઉભા ઉભા વિકાર સાથે, વિભાવ સાથે એકત્વ બુદ્ધિમાં રહ્યા રહ્યા એમને એની તન્મયતા હોય તો એ શુદ્ધિના સ્વરૂપને સમજી પણ ન શકે, જાણી પણ ન શકે. એને જાણવા માટે શુદ્ધ થઈને જાણવું પડે છે. આવી પરિસ્થિતિ છે. એટલે બહારની ક્રિયાઓનો મહિમા જીવોને આવે છે, અંતરની શુદ્ધિની ક્રિયા નહીં સમજતા હોવાથી એનો મહિમા જે હદે જે પ્રકારે આવવો જોઈએ તે હદે તે પ્રકારે આવતો નથી. ત્યાં અપૂર્વ આનંદ ભાવની પીછાણ થાય. પીછાણ થાય એટલે ત્યાં પીછાણનો અર્થ પણ અનુભવ થાય, વિશેષ વિશેષ આનંદ ભાવનો અનુભવ થાય, ત્યારે એને સ્વરૂપની સમાધિ કહીએ. એ ખરેખર સ્વરૂપની સમાધિ છે. બાકી બધી સમાધિના નામે વાતો ગમે તેટલી હોય એને નાને કાંઈ લેવા દેવા નથી. એ વાત તદ્દન જુદી છે, અને આ વાત તદ્દન જુદી છે. આના ફળમાં સિદ્ધપદ પ્રગટશે, અને ઓલી સમાધિના ફળમાં એકાદો કદાચ દેવલોક મળે એવી કસાયની મનતા થઈ હોય તો ઇતર ચાર ગતિમાં ચિરકાળ પર્યંતનું પરિભ્રમણ તો નિશ્ચિત છે.
જય ઉત્તરાયણ.